જાન્યુઆરી 29, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 10.
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે. મતાર્થીના લક્ષણો ગાથા 23-33 સુધીની અંદર કહેલા છે અને તેની ઉપર વિવેચન પૂરું થયું. હવે આત્માર્થીના લક્ષણ ચોત્રીસમી ગાથાથી શરૂ થાય છે. કેમ કે જેને આત્માર્થ સાધવો છે તેમાં કયા પ્રકારની લાયકાત હોવી જોઈએ તે આ લક્ષણો દ્વારા સ્પષ્ટ બતાવ્યું છે. અને ત્યાં એમ પણ કહેવાનો આશય છે કે જેનામાં આ લક્ષણો નથી તે ખરેખર મોક્ષ માર્ગ માત્ર પાત્ર જીવ નથી. મતાર્થીએ દેવતત્વમાં, ગુરુતત્વમાં અને શાસ્ત્ર તેની અંદર કયા પ્રકારની ભૂલ કરી છે તે પ્રથમની ચાર ગાથામાં મતાર્થીના લક્ષણો કયા ત્યાં બતાવ્યું. હવે અહીં આત્માર્થીના લક્ષણો બતાવે છે. તેમાં પ્રથમમાં પ્રથમ અને ઘણું જ અગત્યનું લક્ષણ જે અહીં બતાવ્યું છે તે ગુરુતત્વનું છે. કહે છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. જે આત્માર્થી જીવ છે એને કેવા ગુરુની શ્રદ્ધા છે, એના ગુરુ કેવા હોય અને કોને એ ગુરુ માને એ વાત અહીં સ્પષ્ટ કરી છે. કેમ કે જેને સાચા ગુરુ, જ્ઞાની ગુરુ એટલે કે જેને આત્માનું યથાર્થ જ્ઞાન છે, અનુભવપૂર્વકનું, વેદનપૂર્વકનું, એવા ગુરુ ને જ આત્માર્થી ગુરુ ગણે છે. જેને આત્મજ્ઞાન નથી, માત્ર બાહ્ય ત્યાગ છે, એવાને આત્માર્થી ગુરુપદ ના આપે. બાહ્ય અને અભ્યંતર બંને ત્યાગ સદગુરુને હોવા જોઈએ. પણ અહીં બાહ્ય ત્યાગ ની વાત સ્પષ્ટ શબ્દોમાં નથી કરી, પણ તે આવી જાય છે. કેમ કે ત્યાં મુનિ શબ્દ પડેલો છે, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ. મુનિ જે હોય તે છઠ્ઠા સાતમા ગુણસ્થાને કે સ્થિત હોય અને તેને બાહ્ય પણ ત્યાગ હોય. કેમ કે મુનિ છે, પંચમહાવ્રતધારી છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તી ના ધારક છે, સાથે આત્મજ્ઞાન પણ છે, પણ અહીં આત્મજ્ઞાનની મુખ્યતા બતાવી છે એટલા માટે કે બાહ્ય ત્યાગ આદિ હોઈ શકે છે એટલા માત્રથી એને જ્ઞાની માનવા એ યોગ્ય નથી. એટલા માટે અહીં કહ્યું કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. જેને આત્મજ્ઞાન નથી, માત્ર બાહ્ય ત્યાગ છે અને શાસ્ત્ર જ્ઞાન છે, તેથી કઈ એ ગુરુ થવાને લાયક નથી. અને આવો આત્માર્થી જીવ જેને ખરેખર અંતરથી તમન્ના છે કે સત્ય શું છે, ધર્મ શું છે, કેમ તેની યથાર્થ પ્રાપ્તિ થાય, આ આદિ વાતો જેના અંતરની અંદર છે, એવો આત્માર્થી જીવ પોતાના કુળ કે મત આદિના જો ગુરુ હોય તેને ગુરુ માનતો નથી. કારણ કે એને તો અંતરંગ ધગસ છે, અંતરંગ તમન્ના છે સત્ય માર્ગ પામવાની, સ્વરૂપ પામવાની. તેથી એવો જુજ્ઞાસુ જીવ જે હોય તેની એવી યોગ્યતા પણ હોય છે કે તે ગુરુની ઓળખાણની અંદર પ્રાય ભૂલ ન કરે. એટલે આત્મજ્ઞાની ગુરુને જ પોતે ગુરુ તરીકે સ્વીકારે, તેને જ નિશ્રાએ પોતે રહેવાનું કરે, તેના જ સંગમાં રહેવાનું કરે, તેમની પ્રત્યે એને અનન્ય શ્રદ્ધા હોય અને એવા ગુરુ પ્રત્યે જેને સ્વાર્પણ ભાવ હોય, અનન્ય શરણાગતિ ભાવ હોય, આવો જીવ જરૂર મોક્ષ માર્ગને પામે. કેમ કે અહીંયા આત્માર્થીના લક્ષણની અંદર ગુરુની મુખ્ય વાત કરી છે અને ગુરુ તત્વની અંદર દેવતત્વ અને ધર્મતત્વ, શાસ્ત્ર આદિ સમાઈ જાય છે. કેમ કે જે ભાવશ્રુત જ્ઞાન છે, શ્રુત જ્ઞાનના બે પ્રકાર છે, એક દ્રવ્યશ્રુત ને એક ભાવશ્રુત. તો ભાવશ્રુત જ્ઞાન સદગુરુના અંતરમાં છે અને એવા ભાવશ્રુત જ્ઞાનનું નિમિત્ત પામીને જ દ્રવ્યશ્રુત ની રચના થાય છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગુરુ તો તીર્થંકર દેવ છે અને કેવડી ભગવંતો છે. ચાર કંઘાતી કર્મ ક્ષય કરેલો છે, તેરમી ગુણ સ્થાનિક અસ્તિત્વ છે, સદેહ છે, એવા ગુરુ તે ઉત્કૃષ્ટ ગુરુ છે. પરંતુ તીર્થંકર ભગવાન ને આપણે ઉત્કૃષ્ટ ગુરુ ગણીએ છીએ, કારણ કે મોક્ષ માર્ગ પ્રવર્તાવો એવું તીર્થંકર ગોત્ર નામકર્મ તેમને બાંધેલું છે, તેથી કરીને તેમના નિમિત્તે તેમની દ્વારા યથાર્થ વાણી પડે અને તેમાંથી ગણધર આદિ ગણધર જે હોય તે શાસ્ત્રની રચના કરે. બીજા કેવડી હોય પણ બધાને બીજાને ઉપદેશ આપવા જેવો ઉદય હોવું ના પણ બને. તો તીર્થંકર છે તે ઉત્કૃષ્ટ ગુરુ છે અને તે દેવ પણ છે. ત્યાર પછી છઠ્ઠે સાતમે ગુણ સ્થાનિક અસ્તિત્વ મુનિ છે, જેને અંતર અને બાહ્ય બંને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી દીધેલો છે. નગ્ન છે, દિગંબર છે, જંગલવાસી છે. આવા છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે સ્થિત ભાવલિંગી સંત સાચા ગુરુ છે. અને આત્માર્થી જે હોય તે આત્માર્થી આવાને ગુરુ માને. અને આ ગુરુ તત્વની અંદર દેવ તત્વ સમાઈ જાય છે, કારણ કે દેવ તત્વ જે છે તેને યથાર્થ રીતે બતાવનાર તો સદગુરુ જ છે. અને ધર્મ તત્વ છે તેને પણ, જે મોક્ષ માર્ગ છે તેને પણ યથાર્થ બતાવનાર સદગુરુ છે. એટલે અહીં આત્માર્થીના જે લક્ષણો કયા છે એની અંદર ગુરુ તત્વની પ્રધાનતાથી વાત કરી. મતાર્થીના લક્ષણો મત દેવ તત્વની શાસ્ત્રની એ પણ વાત કરી, ગુરુની વાત કરી. અહીંયા પ્રધાનતાથી આ વાત કરી છે, પણ એ ગુરુ તત્વની અંદર દેવ તત્વ આવી જાય છે અને ધર્મતત્વ એટલે મોક્ષનો માર્ગ એ પણ આવી જાય છે. કેમકે તેવો જ સાચો મોક્ષ માર્ગ બતાવી શકે, એમ કે પોતે મોક્ષ માર્ગની અંદર પ્રવર્તી રહ્યા છે અને તે માર્ગ જે તેમના અંતરની અંદર સહજ રીતે છે અને સતત એ માર્ગ દ્વારા પોતે વિશેષ શુદ્ધિ પ્રત્યગતિ કરી રહ્યા છે. આવા જે સદગુરુ છે તેને જ આત્માર્થી સદગુરુ ગણે છે. અને જો આ જે લક્ષણ કયા એવા લક્ષણો ન હોય એને સદગુરુ ગણવામાં આવતા નથી, કારણ કે પોતે જેને આત્મજ્ઞાન નથી તેને યથાર્થ મોક્ષ માર્ગની ખબર પણ નથી, અનુભવ નથી માર્ગ કેવો છે, અનુભવ નથી. અને જેને અનુભવ નથી તે શાસ્ત્ર આદિ વાંચીને કદાચ માર્ગની પરિપૂર્ણા કરે, પરંતુ તેની વાતો યથાર્થ ના આવે, પરસ્પર અવિરોધપૂર્વક એની વાણી ના આવી શકે અને ક્યાંય ને ક્યાંય ભૂલ કરે, કલ્પિત વાત કહેવાની છે. કેમ કે ત્યાં સાક્ષાત તો અનુભવ છે ને, એટલે એ સંબંધે જે કંઈ વાત કહેવાની છે તે કલ્પિત વાત આવે. એટલે આ પાયાની વાત કઈ છે કે અનંત કાળની અંદર જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ નથી, તેની અંદર બે કારણો હોય છે. એક કારણ તો જીવની પોતાની યોગ્યતા ના હોય અને બીજું કારણ સદગુરુની નિશ્રાયને પ્રાપ્ત ન થઈ હોય, સદગુરુની આજ્ઞા એને ઉઠાવી ન હોય, એની પ્રત્યે જે શ્રદ્ધા અને શરણ ભાવ સ્વાર્પણ ભાવ હોવો જોઈએ તે એને ન હોય તો એ મોક્ષ માર્ગ ન પામે. તો સદગુરુ ની નિષ્ઠા હોવી એ આવશ્યક છે. બે શરતો છે મોક્ષ માર્ગ પામવાની, એમાં એક આ શરત પણ છે. જેને આ નથી એટલે કે જેને દેશના લબ્ધિ થઈ નથી તેને મોક્ષ માર્ગ મળે નહીં. તો અહીં અને શ્રીમદજીએ તેમના પત્ર સાહિત્યમાં ઠેર ઠેર એક જ વાત કરેલી છે કે સદગુરુને શરણે ગયા વિના ત્રણ કાળમાં મોક્ષ માર્ગ મળ્યો નથી અને મળશે પણ નહીં. કે મોક્ષ માર્ગ અગમ્ય છે, અગોચર છે અને પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્ર દ્વારા આદિથી એ માર્ગ મળી જાય તેમ નથી. એટલે જે મોક્ષ માર્ગમાં સ્થિત છે એવા જ્ઞાની સદગુરુ મળે તો જ જીવ તરી શકે, બાકી બીજો કોઈ ઉપાય નથી. શાસ્ત્રમાં અશોચા કેવડી આદિ વાતો આવે પણ એનો અર્થ એવો નથી કે પૂર્વમાં એમને દેશને લબ્ધિ ન થઈ હોય. પૂર્વ ભૂમિમાં એમને દેશને લબ્ધિ થયેલી હોય અને વર્તમાનની અંદર એનું અનુસંધાન ચાલુ રહ્યું. એટલે મુખ્ય જે પાયાની વાત છે, મોક્ષ માર્ગની જે પાયાની વાત છે તે સદગુરુની પ્રાપ્તિ, જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, અનુભવી ગુરુની પ્રાપ્તિ અને એ વાત બની હોય. એટલે કે સદગુરુની જો પ્રાપ્તિ થઈ હોય તો એવા જીવને મોક્ષ માર્ગ મળવાની પૂરી શક્યતા છે. જો એનો યથાર્થ પુરુષાર્થ હોય, એની યોગ્યતા હોય તો જરૂર એ મોક્ષ માર્ગ પામી શકે. એટલે અહીં આ 34મી ગાથાની અંદર આત્માર્થીના લક્ષણની અંદર એ પ્રથમ વાત મૂકી દીધી, સદગુરુની પ્રાપ્તિ. પછી 35મી ગાથામાં કહ્યું કે ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર, પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર, સદગુરુ મળ્યા હોય પણ સદગુરુ મળ્યા છે એવો અંતરથી એનો નિર્ણય ન કર્યો હોય કે આ સદગુરુ જ છે એવો જો એને યથાર્થ નિર્ણય ન કર્યો હોય અને એ નિર્ણય કરી અને પછી એમની આજ્ઞાએ ચાલવાનું જે નક્કી ન કર્યું હોય તેના પ્રત્યે સ્વાર્પણ ભાવ, શરણાગતિ અને જેને ભક્તિ ન હોય તો એવા જીવને સદગુરુ મળે તો પણ એ મોક્ષમાં ગતિ ન કરી શકે. ત્યારે આ 35મી ગાથાની અંદર જે સદગુરુ છે, જ્ઞાની ગુરુ છે તે મળે તો મળે તો એના પ્રત્યે આત્માર્થીનો કેવો ભાવ હોવો જોઈએ એ વાત અહીં બતાવીશ. કે પ્રથમ તો એને નિર્ણય કરવાનો, અંતરથી એના અંતરમાં નક્કી થવું જ જોઈએ કે આ સદગુરુ છે અને મારે છૂટવું છે એવું અંતરથી એને નિર્ણય કર્યો હોય છે. છૂટવાનો કામી છે, જેને અંતરથી છૂટવાની તમન્ના છે એવા જીવ ને આવા જો સદગુરુ મળે પેલું કામ થાય અને એની આજ્ઞા શ્રીમદજી તો ત્યાં સુધી વાત કરી છે કે જે આત્માર્થી જીવ હોય એનો શ્વાસોશ્વાસ સિવાય બીજું કઈ સદગુરુ આજ્ઞા વિના ચાલે નહીં, થાય નહીં. કોઈ પણ ક્રિયા મન વચન અને કાયાની કોઈ પણ ક્રિયા સદગુરુ આજ્ઞાએ જ થાય, એક શ્વાસોશ્વાસ સિવાય. આટલી બધી વાત એમને કરી છે. એ જ વાત અહીંયા એમને કરી છે કે ત્રણેય યોગ એકત્વથી મન વચન અને કાયાના ત્રણેય યોગો સદગુરુ આજ્ઞાએ, પછી મનમાં કાંઈ હોય વર્તનમાં કાંઈ હોય એવી વાત નથી. જેવું મનમાં છે તેવું જ વચનમાં છે અને તેવું જ વર્તનમાં છે. આત્માર્થી જીવ સદગુરુ આજ્ઞામાં રહે તો મન વચન અને કાયા એ ત્રણે ત્રણને સદગુરુ આગળ સમર્પણ કરે, એટલે કે જે કંઈ સદગુરુ કહે એ બધું પોતાના આચરણની અંદર યથાર્થ રીતે મૂકે. બાયાથી માત્ર આચરણ કરે એવું નહીં, પણ અંતરથી પણ એ પ્રમાણે વર્તમાને જ એની વૃત્તિ હોય અને એ પ્રમાણે જ વર્તે. તો ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. આજ્ઞાની અંદર બે વાત લેવાની છે, એક તો જે તેમની પ્રત્યક્ષ આજ્ઞા હોય કે આ પ્રમાણે વર્તન કરો આદિ વિશેની, અને બીજી તો વસ્તુનું જે સ્વરૂપ યથાર્થ તેમને કહ્યું હોય અને જે વસ્તુનું સ્વરૂપ ઉપદેશાત્મક રીતે એમને જે કંઈ વાતો કરી હોય, યથાર્થ સ્વરૂપ પણ જે વસ્તુનું કહ્યું હોય એ વસ્તુ જેમ છે તેમ કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વિના એને માનવી રહી, તો આવો જીવ જેને સદગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ છે, સદગુરુનો નિશ્ચય છે, સદગુરુને મન વચન અને કાયા સમર્પણ કર્યા છે અને સદગુરુની આજ્ઞા જેને શિરોમાન્ય છે, એવો જીવ લાયક જીવ છે. ત્રીજી વાત, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. જે આત્માર્થી છે એના અંતરની અંદર એક જ વાત છે કે પોતાને સાચો મોક્ષમાં કેમ પ્રાપ્ત થાય, આત્મા કેમ પ્રાપ્ત થાય. બીજી કોઈ પણ વસ્તુની એને ઈચ્છા નથી. બીજો નહીં મનોરોગ એટલે કે બીજી પૂજા સત્કાર આદિની કોઈ કામના એને નથી કે કોઈ વૃદ્ધિ આદિ એને પ્રગટ થાય એવી કોઈ પણ કામના એને નથી. લોકો એને ધર્મિષ્ઠ કે આદિ એ પણ એને કામના નથી. માત્ર અંતરની અંદર એક જ કામના છે કે સાચો મોક્ષ માર્ગ એને કેમ મળે. સંસાર તે થાકી ગયો છે, સંસારને થાક લાગ્યો છે અને એને એમ થયું છે કે આ એકાંત દુઃખરૂપ એવો સંસાર તેમાંથી હવે છૂટવું છે. આવું જેના અંતરની અંદર છે એવો આત્માર્થી જીવ સાચા સદગુરુની શોધ કરે છે. કારણ કે સદગુરુ મળવા આ કાળમાં બહુ દુર્લભ છે, ઓળખવા દુર્લભ છે, મળવા દુર્લભ છે, અને મુમુક્ષુ જીવ પ્રાય ભૂલ ન કરે, પણ તેમ છતાં એને બહુ સાવચેત રહેવું પડે ગુરુ શોધવાની અંદર. કેમ કે ગુરુને ઓળખવાને માટે એની લાયકાત હોવી જરૂરી છે. શ્રીમદજી તો કહે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, અંતરની અંદર જેને વૈરાગ હોય, તીવ્ર મુમુક્ષતા હોય આદિ જે લક્ષણો હોય, એવો જીવ ગુરુને યથાર્થ શોધી શકે, સમજી શકે, ઓળખી શકે. એટલે જ્યાં દુર્લભપણું છે ત્યાં પહેલે જ પ્રયત્ને એને સદગુરુ મળી જાય એવું ન બને, બીજે ત્રીજે ચોથે પાંચમે એમ ભિન્ન ભિન્ન આ માગનાની જે પ્રરૂપણા કરે છે એવાનો સંસર્ગ કરી, એમનો સંગ કરી અને એને નિર્ણય કરવાનો હોય છે. સદગુરુની ઓળખાણ જલ્દી જલ્દી જીવને પડી જાય એવું છે નહીં. આજે ગયા અને આજે ને આજે આ સદગુરુ છે એવો નિર્ણય મુશ્કેલ છે. કોઈ અતિ પાત્ર જીવ હોય, પૂર્વનો આરાધક હોય, એની વાત જુદી છે. લલુજી મુનિ એક એવા પાત્ર જીવ હતા કે શ્રીમદને જોતા જ એમની પ્રત્યે એમને અત્યંત પ્રેમ ને ભક્તિભાવ આવ્યો. ગ્રસ્ત વ્યવહાર શ્રીમદજીનો હતો. લલુજી મુનિ પોતે ત્યાગી હતા, દ્રવ્ય ચરિત્ર એમને લીધેલું, તો પૂર્વના આરાધક હોય તો જ પ્રથમ નજરે પ્રથમ મેળાપે એમના પ્રત્યે ભક્તિભાવ જાગે. તો સદગુરુની જે શોધ કરવી છે એમાં બહુ સાવચેતી મુમુક્ષ રાખવાની હોય છે. જો તે મુમુક્ષુ છે, અંતરનો વૈરાગ છે, સંસારથી થાકેલો છે, માત્ર મોક્ષ માર્ગ અંતરમાં એક તીવ્ર ધગસ છે, તીવ્ર જિજ્ઞાસા છે, ધગધગતી એના અંતરમાં તમન્ના છે કે મોક્ષ માર્ગ કેમ મળે, તો એવો જીવ પ્રાય ભૂલ ન કરે. તેમ છતાં સત્સંગ અને થોડા વખતના સત્સંગ પછી જ આ સદગુરુ છે એવો નિર્ણય થાય, સિવાય કે કોઈ પૂર્વ આરાધક એવા લલ્લુજી મુનિ જેવા જીવ હોય તો વાત જુદી છે. તો આવો જીવ સદગુરુની શોધ કરે તો એને પણ ઘણી ઘણી વાતનું ધ્યાન પણ રાખવું પડે. સરળતા અને મધ્યસ્થતા, જીતેન્દ્રિયપણું આદિ એના ગુણો એનામાં હોવા જરૂરી છે, કે મધ્યસ્થતા વિના એ યથાર્થ તોલ ન કરી શકે. એટલે સદગુરુની શોધ કરવાની વાત કરી છે. તો યથાર્થ સદગુરુ શોધવા હોય તો તેને એનો સંગ કરવો પડે, અને પછી એમની પરીક્ષા કરી અને નિર્ણય કરવો પડે. કેમ કે જેને પરીક્ષા નથી તે શું સદગુરુની શોધ કરવાનો છે? તો પરીક્ષા તો કરવી જ પડે. જો તમે પરીક્ષા જો પરીક્ષા કરવામાં ના આવે અને એમને સદગુરુ માની લેવામાં આવે તો અસદગુરુનો પણ ભેટો થાય અને સદગુરુ તરીકે મનાઈ જાય. તો સદગુરુની પરીક્ષા કરવી પડે, કેમ કે નક્કી કરવાનું છે ને, સદગુરુ છે એવું નક્કી કરવાનું, તો પરીક્ષા કરવી પડશે. શ્રીમદ જે પત્રમાં કહ્યું છે કે તમે પરીક્ષા કરજો, અમારી અમે એમાં ખુશી છીએ. એટલે કે સાચા સદગુરુ શોધવાને જવાબદારી મુમુક્ષુની છે, અને એને જો શોધતા ના આવડે પરીક્ષા કરીને શોધવા પડશે, અને જો પરીક્ષા નહીં કરે તો યથાર્થ શોધ થશે નહીં. તો અહીંયા બે વાત બતાવી કે એના અંતરની અંદર એક મોક્ષની જ ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. અને આવો જીવ સદગુરુની શોધ કરવા નીકળ્યો છે એટલે લાયકાત વાળો જીવ છે. એવો લાયકાત વાળો સદગુરુની શોધ કરે અને સદગુરુની શોધ કરે છે, સદગુરુ એને મળે અને મોક્ષ માગે બતાવે અને આ પામે. પણ એની લાયકાત્મક બીજી વાત પણ એમને બતાવી દીધી છે અહીંયા કે ત્રણેય કાળની અંદર મોક્ષનો એક જ માર્ગ હોય, બીજો માર્ગ મોક્ષનો નથી. સાચો મોક્ષ માર્ગ જે છે તે એક જ પ્રકારનો છે, એમાં કોઈ બીજા પ્રકારની વાત થતી નથી. એટલે આવો સાચો મોક્ષ માર્ગ એને સદગુરુ પાસેથી જ મળે, અને એ મોક્ષ માર્ગને અનુલક્ષીને જ એના સાધનોનો ઉપયોગ કરે. જે પ્રેરે તે પરમાર્થને, જે પરમાર્થ માર્ગને પ્રેરે એવા જે કંઈ સાધનો, સત્સંગ, સદાચાર, સદગુરુ નિષ્ઠા, સદગુરુ ભક્તિ આદિ જે કંઈ સાધનો, એવા સાધનોનું ગ્રહણ કરે કે જેથી કરીને પરમાર્થ માર્ગ તરફ એને પ્રેર એટલે કે એને નિમિત્ત થાય, એવા એવા સાધનોને એ અંગીકાર કરે. કેમ કે મોક્ષ માર્ગ તો એક જ છે, મોક્ષ માર્ગ બે નથી, અને એ મોક્ષ માર્ગ અંતરમાં છે, મોક્ષ માર્ગ બહાર નથી. મોક્ષ માર્ગ છે તે આત્માથી અભિન્ન છે. મોક્ષ માર્ગ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણેય આત્મા રૂપ છે, આત્માથી અભિન્ન છે, આત્મા છે, આત્માની બહાર એ મળી શકે તેમ નથી. તો એ તરફની પ્રેરણા થાય, આગળ આવો મોક્ષ માર્ગ મળે પોતાના અંતરંગ ઉપયોગથી, શુદ્ધ ઉપયોગ. હવે એ શુદ્ધ ઉપયોગ કરવાને માટે જે કંઈ સાધનો મન વચન અને કાયને અવલંબીને જે કંઈ સાધનો છે તે સાધનો એને ગ્રહણ કરવા પડે. એટલે કે વ્યવહાર મોક્ષ માર્ગ એને પ્રથમ જેમ છે તેમ જાણવું પડે. એટલે સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્ર એનું અવલંબન એને લેવું પડે, અને છ પદાર્થ અને નવ તત્વ, છ પદ આદિ એનો સૂક્ષ્મતાથી વિચાર કરી સદગુરુ નિશ્રય નક્કી કરવું પડશે. ત્યાર પછી જ્યારે આવો જીવ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરી અને ઉપયોગને અંતર્મુખ કરે ત્યારે એને મોક્ષ માર્ગ મળે. અને મોક્ષ માર્ગ તો અંતરંગ સ્થિત છે, બહાર તો છે જ નહીં. તો સદગુરુ નિશ્રાએ આવો સાધક એવા સાધનોનો અંગીકાર કરે કે જે સાધનો આ મોક્ષ માર્ગ તરફ એની ગતિ કરે, આ મોક્ષ માર્ગમાં એ નિમિત્ત થાય. કોઈ પણ સાધનને એકાંગી એ સ્વીકાર ન કરે. એવો સાધક માત્ર એકાદ સાધનને વળગી પડે એવું ન બને કે તપ જ કરવા મળે કે બાહ્ય ક્રિયાઓથી જ મોક્ષ માર્ગ માનીને એમાં જ પ્રવૃત્તિ કયા કરે એવી વાત ન હોય. પણ તેનો દરેકે દરેક સાધનનો ઉપયોગ એ એવી રીતે કરે કે જેથી કરીને યથાર્થ મોક્ષ માર્ગ શું છે તે સદગુરુ નિશ્રાએ પરોક્ષ રીતે પોતે જાણે. એટલે સદગુરુ યોગ, સત્શાસ્ત્ર, સદાચાર આદિ થી એ જેવું છે તેવું પરોક્ષ મોક્ષ માર્ગની પહેલા જાણે અને ત્યાર પછી સદગુરુ આજ્ઞાએ રહી અને અંતર્મુખ ઉપયોગની જે કઈ કળા છે એનો ઉપયોગ કરી અને મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે. તો અહીં બતાવ્યું કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત, ગમે તે વ્યવહાર સંમત નહીં કરે, કેમ કે પોતાના લક્ષ્ય તરફ લઈ જાય એવો વ્યવહાર જ સંમત કરે છે, એવો વ્યવહાર જ અંગીકાર કરવા માંગે છે. આ સાચો સાધક છે. એટલે એ યથાર્થ રીતે જે કઈ સાધનો જેમ છે તેમ તે સાધનો કેવી રીતે પોતાનો ઉપકારી થાય આદિ બરાબર જાણે છે. આ એવો સાધક નથી કે માત્ર શાસ્ત્ર જ્ઞાન એ તરફ જ રાખી અને શાસ્ત્ર જ્ઞાન જ કર્યા કરે. અગર તો શાસ્ત્ર જ્ઞાનની અંદર જ કાં તો આધ્યાત્મ શાસ્ત્રોની મુખ્યતા કરે, કાં તો વ્યવહાર શાસ્ત્રોની મુખ્યતા કરે, પરંતુ યથાર્થ વસ્તુ જેમ છે તેમ સમજી અને એવી રીતે સાધનોનો ઉપયોગ કરે જેથી કરીને પોતાનું જે ધ્યેય છે તે ધ્યેય તરફ પોતે ગતિ કરી શકે. તો એટલા માટે આ બે ગાથા સાથે લઈ આપણે જોઈએ તો એ વાત અહીં બહુ સ્પષ્ટ કરવામાં આવી છે કે કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરવું. અને સાધનો કેવા કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. તો સાધક કેવો હોય, એના લક્ષણો શું હોય એનો આપણે અહીં વિચાર ચાલે છે. તો એની અંદર આ વાત, પ્રથમ વાત તો એ કરી કે સદગુરુ ની ઓળખાણ આપી કે કેવા સદગુરુને માને છે, પછી એવા સદગુરુને પોતે પ્રાપ્ત કરે, એવા સદગુરુને શરણે જાય, એવા સદગુરુની નિશ્રાએ પોતે રહે, એના પ્રત્યે અચળ પ્રેમ અને ભક્તિભાવ એને થાય અને તેમને બતાવેલા જે પરમાર્થને જે પ્રેરક સાધનો છે તેને મન વચન અને કાયાથી અંગીકાર કરી અને પોતે મોક્ષ માર્ગ જેમ છે તેમ પરોક્ષ રીતે યથાર્થ પ્રથમ જાણે અને પછી અંતરંગ મોક્ષ માર્ગ પ્રત્યે ગુરુ નિશ્રાએ એ ગતિ કરે. તો અહીં આ સાધનો બતાવ્યા, સદગુરુની ઓળખાણ, સદગુરુની પ્રાપ્તિ, સદગુરુ પ્રત્યે અનન્ય ભાવ અને પોતાની આત્મા સિવાય બીજી કોઈ પણ ઈચ્છા નહીં. આ લક્ષણો પ્રથમની ચાર ગાથાની અંદર બતાવવામાં આવ્યા છે. અને આવા જે લક્ષણો હોય તેને જ આત્માર્થી કહી શકાય, સાચો સાધક કહી શકાય.